બરાબર. અને જીવની ક્વોલિટી આવી આવી જ છે અને આવી નથી એવું માનવું એ તમને અનેકાંત છે. જો મિથ્યા અને સમ્યક અનેકાંત નો આપણે ચાર્ટર જોઈએ છે નેક્સ્ટ સ્લાઇડમાં. પદાર્થ નું સ્વરૂપ કેવું છે તો અંત એટલે ધર્મ, ધર્મ એટલે ગુણ ક્વોલિટી. પદાર્થમાં અનેક ધર્મ હોય છે, કોઈ પણ પદાર્થમાં અનંત ધર્મ હોય છે. તો એ પદાર્થને અનેકાંત કહેવાય છે. પદાર્થને કેવું કહેવાય? અનેકાંત કહેવાય. અને એના કોઈ એક ધર્મને મુખ્ય કરવો એને એકાંત કહેવાય છે. તો એક અંત એકને મુખ્ય કરે, બરાબર. હવે જે જ્ઞાન સમ્યક એટલે સાચું જ્ઞાન છે અને પ્રમાણથી પૂરા પદાર્થને જાણે છે તો એને સમ્યક અનેકાંત કહેવાય. પ્રમાણને જ સમ્યક અનેકાંત કહેવાય છે, બરાબર. અને નય જ્ઞાનને સમ્યક એકાંત કહેવાય છે. અને જ્યાં સાચું જ્ઞાન નથી ત્યાં પ્રમાણ પણ ખોટું છે, પ્રમાણાભાસ છે અને નય પણ ખોટા છે, એટલે એને નયાભાસ કહેવાય. ખ્યાલ આવે? થોડી ટર્મિનોલોજી કદાચ નવી લાગતી હશે પણ બહુ ઇઝીલી અપેરન્ટ છે જયારે આપણે એને કોરિલેટ કરીએ વસ્તુઓથી. તો સમ્યક જ્ઞાન કોને કહેવાય? કે પદાર્થ જેવો છે એને એવો જ જાણવો એને સમ્યક જ્ઞાન કહેવાય છે. મિથ્યા જ્ઞાન કોને કહેવાય? કે પદાર્થ જેવો છે એને એવો ન સમજીને આપણી ભૂલને કારણે કોઈ બીજી રીતે માનવો એને મિથ્યા જ્ઞાન કહેવાય છે. જેવી રીતના જીવનું સ્વરૂપ ન જાણવું, એનું સાચું સ્વરૂપ ન જાણીને એને કોઈ બીજા સાથે મિક્સ કરી દેવા, શરીર આદિ સાથે મિક્સ કરી દેવું, રાગાદી ભાવ સાથે કન્ફ્યુઝ કરી નાખવું, એને મિથ્યા જ્ઞાન કહેવાય છે. હવે મિથ્યા જ્ઞાનમાં જ્યાં અનેક ધર્મને જાણવાની ટ્રાય કરે તો એ પ્રમાણાભાસ થાય છે, અને એક ઉપર ફોકસ કરવાની ટ્રાય કરે તો એ નયા ભાવ અથવા મિથ્યા એકાંત થાય છે. જો આની ચર્ચા આપણે નીચે ત્રણ સ્લાઇડમાં હજી મૂકી છે, જે સમ્યક અનેકાંત, મિથ્યા અનેકાંત અને સમ્યક અને મિથ્યા એકાંત એની પરિભાષાઓ છે, એની બહુ ચર્ચા આપણે વિથ એક્ઝામ્પલ લાસ્ટ ટાઈમ થઈ ગઈ, બરાબર. એ જ્યારે આપણે આગળ વધીએ, જો ત્રણ સ્લાઇડ પછી હવે આપણે પ્રમાણ અને લયના ભેદ પ્રભેદમાં આવીએ છીએ. ખ્યાલ આવ્યો? ત્યાંથી આપણે ચર્ચા આવી કે આપણે એક પૂરો એસ્ટાબ્લિશ મેપ એસ્ટાબ્લિશ કર્યો, બરાબર. મેપમાં શું છે કે હું જીવ દ્રવ્ય છું, હું જીવ દ્રવ્ય, જીવ પોતાના જ્ઞાન ગુણથી જાણે છે, બરાબર. કોને જાણે છે? પદાર્થને જાણે છે. એ પદાર્થ કેવા છે? એ સ્વ પણ છે અને પર પણ છે, બરાબર. અને જ્ઞાન કેવું છે? કે પદાર્થને પૂરેપૂરું પણ જાણે છે, જે પ્રમાણ જ્ઞાન છે, અને મુખ્ય ભાવથી પણ જાણે છે, જે નય જ્ઞાન છે. પદાર્થમાં નિક્ષેપો પડે છે, જ્ઞાનમાં નય પ્રમાણ પડે છે, બરાબર. આખું મેપ આપણે એસ્ટાબ્લિશ કર્યો. પછી આ બાજુ પહેલા પદાર્થનું વર્ણન કર્યું છે, પદાર્થ અનેકાંત હોય છે. હવે એને આવી રીતના જાણવું કે સમ્યક અનેકાંત, આવી રીતના જાણવું નિત્યાંત, બરાબર. એ વાત કરીએ. હવે આપણે જ્ઞાન ઉપર આવીએ છીએ. જ્ઞાનના બે ભેદ, પ્રમાણ જ્ઞાન, નય જ્ઞાન. હવે એના ભેદ પ્રભેદમાં આપણે જઈએ છીએ. જો પ્રમાણ જ્ઞાનનો ચાર્ટ છે, પ્રમાણ જ્ઞાન એટલે શું? કે પદાર્થનું પૂરેપૂરું જ્ઞાન, બરાબર. સમ્યક જ્ઞાન, હવે જીવની જ્ઞાનની પાંચ પર્યાય છે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યાય જ્ઞાન, કેવળ જ્ઞાન, જે આ ઇન્દ્રિય અને મન દ્વારા પદાર્થને જાણવું. આપણે આ લાકડાના ટુકડાને જોયું એને કહેવાય મતિ જ્ઞાન. એની પાછળ જે જીવનો થોટ પ્રોસેસ ચાલ્યો, ત્યારે આ તો પ્લાયનું બનેલું છે, ના ના પ્લાયનું નથી, આ તો તારનું લાકડું લાગે છે, આ તો બ્રાઉન કલરનું છે, વોટર, કે આ ડાર્ક છે, લાઇટ છે, આ બધું જે એનાલિસિસ ચાલે છે એને શુદ્ધ જ્ઞાન કહેવાય. મતિ અને શુદ્ધ જ્ઞાનથી જુદું એવું જ્ઞાન જે આંખો પર ડિપેન્ડન્ટ નથી, આ એકે ઇન્દ્રિયથી જાણતું નથી, આત્માથી ડાયરેક્ટ જાણે છે. અહીંયા બેઠા બેઠા અમેરિકામાં શું ચાલી રહ્યું છે એ કોઈને પોતાના આત્માથી ડાયરેક્ટ એની સ્ફૂર્ણા થવી, એને અંદરથી એવું જ્ઞાન થવું, એને અવધિ જ્ઞાન કહેવાય. એ અવધિ જ્ઞાન ખાલી પુદ્ગલ વિશે જ થઈ શકે છે. અને એવું જ્ઞાન અમુક જીવોને હોય છે, દેવનારકીઓને, અથવા કે પુરુષાર્થી જીવો હોય એ લોકોને હોય છે. મનપર્યાય જ્ઞાન શું છે? કે અહીંયા બેઠા બેઠા મુનિરાજને આ જ્ઞાન હોય તો મુનિરાજને કોઈ અન્યના મનના વિચારો એનું જ્ઞાન થવું, એને મનપર્યાય જ્ઞાન કહેવાય છે. અને કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન એટલે જીવ આમ જ બેઠો છે અહીંયા કોઈ ઇન્દ્રિય ને મન ની સહાય વગર આત્માથી ત્રણેય લોક નું ત્રણેય કાળ નું પરમાણુ પરમાણુ નું આખી જર્ની એમની ભૂત ભવિષ્ય વર્તમાન બધું જેટલું પણ વિશ્વમાં જાણવા લાયક છે બધું એક જ સમયમાં વર્તમાનમાં જાણી લેવું એવા દિવ્ય જ્ઞાન ને કેવળ જ્ઞાન કહેવાય. હવે આમાંથી પ્રત્યક્ષ જ્ઞાન કહ્યું છે પરોક્ષ જ્ઞાન છે જો પ્રમાણના બે છે પ્રત્યક્ષ પ્રમાણ પરોક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ એટલે શું કે જે આત્માને ડાયરેક્ટ જાણે એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય કેમ કે એમાં કોઈનું ડિપેન્ડન્સ નથી. પરોક્ષ જ્ઞાન કોને કહેવાય કે જો એક સ્લાઇડ ને કાઢી નાખી ઉપાસ અને અનઉપાસ એ બે આધારો પર આધારોના નિમિત્તથી જાણનારું જ્ઞાન એને પરોક્ષ જ્ઞાન કહેવાય છે. હવે ઉપાસ્ત શું જોયું હતું જ્યાં ઇન્દ્રિય અને મન એ ઉપાસ્ત વિષયો છે અને અનઉપાસ્ત શું છે કે જેવી રીતના અંધકાર છે પ્રકાશ છે અથવા કોઈ અડચણ છે આદિ એને એનાથી એના નિમિત્તથી જાણનારું જ્ઞાન તો એને અનઉપાસ્ત કહેવાય છે. તો બેઝિકલી ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જાણનારું પરોક્ષ જ્ઞાન છે. એ જ્ઞાન આત્માથી ડાયરેક્ટ નથી જાણતો પણ આ બધા આ બધી નિમિત્તો પર ડિપેન્ડન્ટ છે. આંખો જરા ઝાંકી થઈ જાય તો જ્ઞાન થી જણાતું નથી એટલું કહીએ. ચશ્મા પહેરવા પડે આ તો ચશ્મા થી જ્ઞાન નથી થતું પણ જીવનું જ્ઞાન જ એવું અત્યારે ડિપેન્ડન્ટ છે કે એને જાતનું જ્ઞાન થાય છે એને પરોક્ષ જ્ઞાન કહેવાય. તો કયા જ્ઞાન પરોક્ષ છે કે આપણને જે અત્યારના મતિશુ જ્ઞાન છે એ પરોક્ષ જ્ઞાન. કયા જ્ઞાન પ્રત્યક્ષ છે તેમાં તો બે ભેદ છે વિકલ્પ પ્રત્યક્ષ અને સકલ પ્રત્યક્ષ. વિકલ્પ એટલે કે હજી લિમિટેડ પ્રત્યક્ષ જ્ઞાન જેમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની લિમિટ્સ આવે છે એને વિકલ્પ પ્રત્યક્ષ કહેવાય. તેમાં અવધિ જ્ઞાન અને મનોપર્યાય જ્ઞાનમાં હજી લિમિટ છે. હવે જેવી તેની જીવની ભૂમિકા કોઈ પુરુષાર્થી જે ધર્મી જીવને અવધિ જ્ઞાન પ્રગટ થાય તો એને જનરલી સીમાઓ ખોટી હોય છે. અને જે ભવ પ્રત્યે કહીએ ને આપણે દેવ અને નારકીઓને જે અવધિ જ્ઞાન થાય એની ક્ષેત્ર સીમા કાળ સીમા બહુ ઓછી હોય. અને સકલ પ્રત્યક્ષ જ્ઞાન તો કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ છે કેમ કે બધી જ વસ્તુઓને તે જાણે છે. બરાબર આજનું તો થયું પ્રમાણ જ્ઞાન જે આપણે લાસ્ટ ટાઈમ જોઈ લીધું ક્લેરિફિકેશન. હવે આજથી આપણે લયનો વિષય શરૂ કર્યો છે. લય લય કે પ્રકાર એવમ વ્યાખ્યા. ફરીથી એઝ અ રિમાઇન્ડર લય કોને કહેવાય પ્રમાણ જ્ઞાન. જો આપણે તત્વાર સૂત્ર જયારે સ્વાધ્યાય કરતા હોઈએ આટલું ધ્યાનમાં રાખવાનું આપણે સમય સારાધી નો સ્વાધ્યાય કરતા હોય તો ભાવોથી આપણે શબ્દ જવાબ આપવાનો. તત્વાર સૂત્ર આગમનો ગ્રંથ છે આમાં જે પરિભાષા હોય એ આવી કમ્પલસરી છે કેમ કે જો પરિભાષાઓ નહીં સમજીએ તો ભવિષ્યમાં આપણે આપણા મનની અટકળો લગાવશું. ખ્યાલ આવે છે આપણે આપણા મનથી ઇમેજિન કરશું કે આવું સ્વરૂપ હોવું જોઈએ એમ નો ચાલે. જે આગમ છે આપણા માટે રેફરન્સ છે આગમથી જે કહેવામાં આવે ને એ આપણા માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે તેમાં ક્યાંય ચૂક નહીં ચાલે. ચાલે તો નય કોને કહેવાય પ્રમાણ દ્વારા જાણેલા પદાર્થમાં કોઈ એક અપેક્ષાને મુખ્ય કરીને એનું જ્ઞાન કરવું એને નય જ્ઞાન કહેવામાં આવે છે. મુખ્યનો મતલબ શું કે એના પર ફોકસ છે બીજી વસ્તુ પર ડી ફોકસ છે. જેવી રીતના સમજો કે મારી વાત કરવામાં આવે તો મારામાં ઘણી ક્વોલિટીઝ છે ને આઈ એમ ઓલ્સો ફેમિલી મેમ્બર આઈ એમ ઓલ્સો સર્ટન મારા પ્રોફેશનલ કરિયરથી પણ મારી કોઈ હસ્તી છે મારા ધાર્મિક કરિયરથી કરિયર એટલે મારા ધાર્મિક વસ્તુમાં ઇન્વોલ્વમેન્ટથી મારી કંઈક હસ્તી છે. અત્યારમાં ચર્ચા કરવામાં આવે તો કોની કરવામાં આવે કે ભાઈ કોઈ ધાર્મિક વસ્તુમાં ભાઈ શું કરે તો એનો મતલબ પોલ્યુ નથી એમ નથી એની પર અત્યારના ફોકસ નથી. ખ્યાલ આવે ને કોઈ ડોક્ટર હોય તો આખો દિવસ કોઈની ટ્રીટમેન્ટ નથી કરતો ઘરે જાય તો પોતે ફાધર પણ છે કે નહીં તો હવે એ પોતાના ફેમિલીની વાત કરતા હોય તો ફેમિલી પર ફોકસ છે તો એના પ્રોફેશન પર ફોકસ નથી. પણ પ્રોફેશન પણ એનું છે જસ્ટ કે એને આપણે અત્યારે ડી ફોકસ કર્યો એને નય જ્ઞાન કહેવાય. ખ્યાલ આવ્યો કે તો જો નયના બે ભેદ છે કયા બે ભેદ પ્રાઇમરી ભેદ જો નયોના તમે જોઈએ ને તો નયના મૂળ ભેદ બે. ઉત્તર ભેદો કરવા જઈએ તો સાત પ્રકારના નય પણ આવે છે. આવે છે નૈગમ આદિ નૈગમ સંગ્રહ વ્યવહાર રૂઢિ સૂત્ર આદિ એના સાત પ્રકાર જુદા જુદા આવે છે. પછી નયના 47 ભેદો પણ આવે છે, પ્રવચન સારાધન આદિ ના 47 જુદા જુદા ભેદો છે. નયના આપણે જોવા જઈએ તો શુદ્ધ નય, અશુદ્ધ નય, નિશ્ચય ને વ્યવહાર નય. નિશ્ચય વ્યવહારના પણ વ્યવહારના 4 ભેદ, નિશ્ચયના 4 ભેદ, એમ કરીને 8 નય પણ જુદા આવે છે. અને ખરેખર જોવા જઈએ લાસ્ટ ક્લાસમાં આપણે વાત કરી પદાર્થના ધર્મો અનંત છે અને એકને ફોકસ કર્યું તો એનો એક નહીં બન્યો, બીજાને ફોકસ કરશું તો બીજો નહીં બનશે, ત્રીજાને ફોકસ કરશું ત્રીજો બનશે, એમ કરતા કરતા પદાર્થમાં એક પ્રમાણ જ્ઞાનમાં અનંત નયો બની શકે છે. બરાબર? તો જેટલી સૂક્ષ્મતામાં જવું હોય એ પ્રમાણે નયના ભેદ પ્રવેશ થાય છે. ખ્યાલ આવ્યો કે? પણ નયના મૂળ ભેદ કેટલા? તો મૂળ ભેદ બે. કયા બે? હવે જો કયા બે એ ડિપેન્ડ કે તમે કોની વાત કરો. અત્યારના આગમ શાસ્ત્ર છે એટલે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય એ બે મૂળ ભેદ છે. અધ્યાત્મ શાસ્ત્ર જઈએ તો નિશ્ચય નય અને વ્યવહાર. હવે જો હમણાં આપણે જે વાંચતું ને એમાં દ્રવ્યાર્થિક નહીં ને નિશ્ચય નહીં કહી દઈએ અને વ્યવહાર નહીં ને અરે પર્યાયાર્થિક નહીં ને વ્યવહાર નહીં કહી દઈએ. ખ્યાલ આવે? પણ એની અપેક્ષા જુદી જુદી છે. એ અપેક્ષા સમજીએ તો ઘણી જગ્યાએ શાસ્ત્રમાં એ બે સિમિલર નથી. ખ્યાલ આવે? તો જો જેમ જેમ આપણે વાંચતું હોય તેને સમજવાની ટ્રાય કરશું. નયના બે ભેદ છે, દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. દ્રવ્યાર્થિક નય કોને કહેવા છે? યહ નય દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ મેં દ્રવ્ય કા મુખ્ય અનુભવ કરાતા હૈ. જે નય દ્રવ્ય અંશનો મુખ્ય અનુભવ કરાવે તેને દ્રવ્યાર્થિક નય કહેવાય. પર્યાયાર્થિક નય કીધે કે છે ને યહ નય દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ મેં પર્યાય કા મુખ્યતા સે અનુભવ કરાતા હૈ. જો કદાચ થોડું ભેદી સમજ, કોઈ પણ પદાર્થ કેવો છે? દ્રવ્ય ગુણ પર્યાય સહિત છે. બરાબર? એટલે શું કે પદાર્થ પોતે દ્રવ્ય છે, સબસ્ટન્સ પોતે દ્રવ્ય છે. એની જે વિશેષતાઓ છે, એની સ્પેશિયલ, એની સ્પેશિયલ પ્રોપર્ટી, એની કેરેક્ટરિસ્ટિક્સ, એને ગુણો કહેવાય. અને એ પદાર્થની વર્તમાન અવસ્થા, એ વર્તમાન અવસ્થાને પર્યાય કહેવાય. બરાબર? જે રીતે સમજો આ લાકડાનો ટુકડો છે, સ્થૂળતાથી એક્ઝામ્પલ લઈએ તો આ લાકડાનો ટુકડો પોતે જ દ્રવ્ય છે. એની વિશેષતા શું છે કે ભાઈ લાકડું છે એટલે ગરમ થતું નથી, એ સાગનું છે એટલે હાર્ડ રહે છે, વર્ષોના વર્ષો આવું રહે છે. અને એની વર્તમાન અવસ્થા શું છે કે એને આવી રીતના આ પર્ટિક્યુલર શેપમાં મૂક્યું છે, આ પર્ટિક્યુલર એને હવે સમજો આને તોડી નાખી અને બે ટુકડા કરી નાખ્યા તો શું થયું? એની એની ધ ફેક્ટ દેટ ઇટ ઇઝ અ વુડ એ ચેન્જ થયું? એ ચેન્જ નહીં થયું. એની કેરેક્ટરિસ્ટિક જે પણ છે કે ભાઈ લાકડામાં ગરમ ન થવું આવી, એ પ્રોપર્ટીઝ એની બદલાય તેના એ પણ ન બદલાય. બદલાયું શું? કે એનો શેપ, એનું વેટ, એનો આ જે કલર આવી એ બધું બદલાયું. બદલતા અંશને શું કહેવાય છે? પર્યાય કહેવાય. ટકતા અંશને શું કહેવાય? દ્રવ્ય છે. કોઈ પણ પદાર્થમાં બે અંશ, જે રીતના હું જીવ, તો જીવ દ્રવ્ય તરીકે મારી સત્તા અનાદિ અનંત છે. મારામાં જ્ઞાન દર્શન આદિ ગુણો છે અનાદિ અનંત છે. આ ટકતા અંશને દ્રવ્ય કહેવાય. અને જે જ્ઞાન નહીં શું છે? જ્ઞાન છે. બરાબર? ને એ જ્ઞાનનો વિષય છે. તો જે જ્ઞાન પદાર્થના આ ટકતા અંશને જુએ છે, એના પર ફોકસ કરે છે, એને દ્રવ્યાર્થિક નહીં કહેવાય છે. અને વર્તમાનમાં હું મનુષ્ય છું, વર્તમાનમાં મારા આ પર્ટિક્યુલર જાતના ભાવ થયા, કંઈક ઇમોશન થયા, વર્તમાનમાં મેં આ જાણ્યું, આ જાણ્યું, આ જાણ્યું, આ બધી જ્ઞાન ગુણની, ચારિત્ર ગુણની જે બધી પર્યાયો છે, પર્યાય એટલે વર્તમાન અવસ્થા, કરંટ મોમેન્ટ, એને પર્યાય કહેવાય છે. તો જે જ્ઞાન એ કરંટ મુમેન્ટ પર ફોકસ કરે એને પર્યાયાર્થિક નહીં કહેવાય. બરાબર? સિમ્પલ, ઇઝી ન? નહીં શું છે? ફરીથી આખી વસ્તુના જ્ઞાન પછી પ્રમાણથી જાણેલા જ્ઞાનમાં એક વસ્તુ પર મુખ્ય કરનારું જ્ઞાન. તો દ્રવ્યાર્થિક નહીં કોને મુખ્ય કરે છે? કે આખી વસ્તુ જાણી આખી દ્રવ્યમાં જ આ ચતુઅંશ બી છે, આ એક પણ છે અને એક પણ છે, ત્રિકાળી પણ છે ક્ષણિક પણ છે, પણ એમાંથી અત્યારના હું ત્રિકાળી અંશને જોઈ રહ્યો છું તો એને દ્રવ્યાતીત નહીં કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? અને આખી વસ્તુ કે ભાઈ શક્તિ પણ છે, પરિણામથી પણ છે, આદિ છે, પણ એમાં હું વર્તમાનમાં ખાલી બદલતી વસ્તુને જોઈ રહ્યો છું તો એને પર્યાયાતીત નહીં કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? પરિભાષા ક્લિયર છે? જો અમારી થોડું વાંચો. અચ્છા, પરિભાષા તો આવી છે. જો આગળ જોઈએ, નહીં કે દૂસરે નામ, નહીં કે જે દ્રવ્યાતિક નહીં છે એના બીજા નામો, એના જુદા નામ કયા છે? જુદા નામ તો જો દ્રવ્યાતિક નહીં કો નિશ્ચય નહીં, શુદ્ધ નહીં, સત્યાર્થ નહીં, પરમાર્થ નહીં, ભૂતાર્થ નહીં. આ શાસ્ત્રમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા શબ્દ વાંચ્યા હશે ને ક્યાંય? આ ભૂતાર્થ શબ્દ ક્યાં વાંચ્યો છે? હા, શું છે ગાથા? ભૂતાર્થથી જાણેલ જીવ જીવાદ્યા. ભૂતાર્થથી જાણેલ એટલે શું? કે પરમાર્થથી, દ્રવ્યાર્થિક એંગલથી જાણેલ જીવ જીવાદ્યાદી એ ધર્મ. ખ્યાલ આવે છે? પછી શુદ્ધ શબ્દ ક્યાં વાંચ્યો છે? હું એક શુદ્ધ, પણ એક શુદ્ધ એ સ્વરૂપથી શુદ્ધ છે. બાકી શુદ્ધ નહીં શબ્દ સાંભળ્યો છે ને સમયકાળમાં ગણ્યો? સમયકાળ શું છે? કે શુદ્ધ નહીંથી જાણેલ આત્માને સમયકાળ કહેવામાં આવે. ખ્યાલ આવ્યો કે? તો આ શુદ્ધ નહીં નો શું મતલબ? કે દ્રવ્યના પદાર્થના દ્રવ્ય અંશને જાણતું જ્ઞાન એને શુદ્ધ નહીં કહેવાય. ખ્યાલ આવ્યો કે? એટલે જો વર્તમાનમાં હું પુરુષ છું, તમે પુરુષ હો, તમે સ્ત્રીઓ છો, બરાબર? વર્તમાનમાં આપણે જે જે ઉંમરના છે, ભાઈ કોઈ છોકરા છે, કોઈ વૃદ્ધ છે, વર્તમાનમાં કોઈ ઓછું ક્ષરક્ષમ જ્ઞાનવાળું છે, કોઈ વધારે જ્ઞાનવાળું છે, વર્તમાનમાં કોઈ હિન્દી છે, કોઈ ગુજરાતી છે, આદિ આદિ, વર્તમાનમાં કોઈ જે પણ આવી રીતના સમજો કે મિડલ ક્લાસ છે, અપર ક્લાસ છે, આદિ આદિ, તો વર્તમાનની બધી વસ્તુને ગૌણ કરી, ડીફોકસ કરી. નજર ક્યાં છે મારી? મારી નજર કોના ઉપર છે? કે આ જીવ દ્રવ્યની ત્રિકાળી કેપેબિલિટી, આ જીવ દ્રવ્યનું ઇટર્નલ સ્વરૂપ શું છે એના પર નજર નાખી. હવે એના પર નજર નાખે તો કોણ પુરુષ કોણ સ્ત્રી છે? બધા જીવ છે. ચાલો, કોણ સિરિયન છે, કોણ મનુષ્ય છે? બધા જીવ છે. કોણ ભગવાન છે અને કોણ સંસારી છે? બધા જીવ છે. ખ્યાલ આવ્યો કે? તો જીવ સામાન્ય થઈ જાય છે. એવો જીવ સામાન્ય હું પણ છું અને એવા જીવ સામાન્ય બધા. જેવી ક્વોલિટી, જેવી પ્રોપર્ટી, જેવી જેવા ગુણો જીનેન્દ્ર ભગવાનમાં છે, એવા જ ગુણો મારામાં વર્તમાનમાં છે. એટલે એક રીતે જોઈએ તો કોઈ ભગવાન નથી. કેમ કોઈ ભગવાન નથી? કેમકે એવું કોઈ સ્પેશિયલ જુદું પરમ બ્રહ્મ પરમાત્મા એવું નથી કે જેની અંદરમાં આપણે બધા જીવો છે. એટલે ભગવાન જુદા નથી, પણ એમ જોઈએ તો આપણે બધા જ ભગવાન છે. કેવી રીતના? કે જેવા ભગવાન, જેવા પોતાના અશુદ્ધ ભાવોને દૂર કરીને શુદ્ધ ભાવ પ્રગટ કરીને જીનેન્દ્ર ભગવાન બિરાજમાન થયા છે, એવા જ એવી જ કેપેબિલિટી તો મારી ને તમારી પણ છે. તો આને કહેવાય દ્રવ્યાર્થિક નહીં. આપણી નજર કોના ઉપર છે? પદાર્થના ટકતા અંશ પર, એના શુદ્ધ ભાવ ઉપર નજર છે. એટલે એને શુદ્ધ નહીં, નિશ્ચય નહીં, દ્રવ્યાર્થિક નહીં, પરમાર્થ નહીં, સ્વાવલંબી, સ્વાશ્રિત, સ્વતંત્ર, સ્વાભાવિક, ત્રૈકાલિક, ધ્રુવ, અભેદ ઓર સ્વલક્ષીય નહીં કહા જાતા. ખ્યાલ આવ્યો કે નહીં? કોન્સેપ્ટ કેટલો ઈઝી છે. ખાલી નજર નજરનો ખેલ છે. જેવી રીતના સમજો કે આપણે સમજો કોઈ છોકરી હોય, લગ્ન કરીને સાસરે ગઈ. હવે સાસરે જો એમ જુએ કે જો મમ્મીને આ બધી ખરાબ આદત છે, એટલે સાસુને આ બધી ખરાબ આદત છે, સસરાને આ બધી ખરાબ આદત છે, મારા હસબન્ડને આ બધી ખરાબ આદત છે, અને આમ છે, અને આમ છે, એના પર જ નજર જાય તો શું થાય? તો શાંતિ ન મળે. કેમ? કેમકે એને આ બધી અમુક અમુક પર્યાય પર્યાય પર એને નજર, પણ એ બધાને ડીફોકસ કરીને બિગર પિક્ચર જોઈએ તો ફેમિલી ઇઝ વેરી ગુડ, બધા એકદમ વેરી લવિંગ પીપલ. હા, એ ક્યારેક બોલી જાય છે, ઠીક છે, એમાં એક ચોકે કરતા શીખી જાય તો એકદમ ચૂકે થઈ ગયું છે. ખ્યાલ આવે ને? એવી જ રીતે જીવ, એવી જ રીતે જીવ. અરે આ રાગ, આ મારાથી આવો ગુસ્સાનો ભાવ થઈ ગયો, અરે મને આવો ભાવ આવે છે, અરે મને આવો, અરે ઇટ્સ ઓકે. નજર ક્યાં રાખો? અરે જેવા જીનેન્દ્ર ભગવાન પ્યોર છે ને, એવો હું પ્યોર છું. હવે કેવી મસ્તી આવે અંદરથી. અરે પણ મને તો હજી ભૂખ લાગે છે ને. નજર ક્યાં રાખવાની? અરે જીનેન્દ્ર ભગવાન ઇટ્સ ઓકે એટલે નથી, એમ નથી. ખ્યાલ આવે ને? એટલે છે, ભલે એને કારણે મને દુઃખ થાય છે, અને હું સંસારી છું એ ભગવાન છે, કેમ કે એમને એ જાતનું દુઃખ નથી, એ ખબર છે, એ જ્ઞાનમાં છે. પણ હવે એને ને એને વિચાર કર્યા કરો તો, આ જેવી રીતના કોઈ કે ને ડોન્ટ થિંક અબાઉટ મંકી, તો શું થાય? યુ ઓલવેઝ થિંક અબાઉટ મંકી. એવી રીતના ડોન્ટ થિંક અબાઉટ ધેમ, જસ્ટ ફોકસ ઓન હું તો ભગવાન છું. જ્યાં હું ભગવાન છું એવો વિચાર કરીએ તો પોતે ભગવાન બની શકે. ખ્યાલ આવ્યો કે નહીં? એને કયો નહીં કહેવાય? એને દ્રવ્યાર્થિક નહીં કહેવાય, એને જ નિશ્ચય નહીં કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? અને પર્યાયાર્થિક નહીં કોને કહેવાય? હવે નજર ક્યાં છે? હા, હવે નજર વર્તમાન અવસ્થા પર છે, પર્યાય ઉપર. જો પર્યાયાર્થિક નહીં માં આમ મોઢું બગાડવાની જરૂરત નથી, કેમ કે પર્યાયાર્થિક નહીં પણ વસ્તુનો સ્વભાવ. ઇટ ઇઝ ફેક્ટ કે કરંટમાં આ સિચ્યુએશન છે. ખ્યાલ આવે ને? તો એનું કોગ્નિઝન્સ પણ જરૂરી છે, એનું જ્ઞાન પણ જરૂરી છે. તો જો પર્યાયાર્થિક નહીં ને શું કહેવાય છે? વ્યવહાર નહીં, અશુદ્ધ નહીં, અસત્યાર્થ નહીં. અસત્યાર્થ એટલે છે જ નહીં એમ નથી, પણ અસત્યાર્થ એટલે કે જેવો ઓલો દ્રવ્ય મારો, મારું ફોકસ એરિયા છે, એવું આ મારું ફોકસ નથી. ખ્યાલ આવે ને? અપરમાર્થ, અભૂતાર્થ, પરાવલંબી, જો આ બધા વર્ડ થી થ્રો ઓફ ન થઈ જાય. અભૂતાર્થ છે, અભૂતાર્થ એટલે ખોટી છે. પર્યાય કેવી છે? ખોટી છે. બોલાય છે કે પર્યાય ખોટી છે, પણ નહીં કોને કહેવાય? કે સમ્યક જ્ઞાન ને નહીં કહેવાય. ખ્યાલ આવે ને? એટલે છે તો કરીને કોન્સ્ટન્ટ નથી, અને એના પર એ મારા પ્રયોજન ભૂત નથી, એટલે એને અભૂતાર્થ કહેવાય. ખ્યાલ આવે ને? પરાવલંબી, પરાશ્રિત, પરતંત્ર, નિમિત્તાધીન, ક્ષણિક, ઉત્પન્ન ધ્વંસિ, ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. ભેદરૂપ છે, પર્યાયમાં ભેદ પડે છે. ઇટ ઇઝ નોટ કન્ટિન્યુઅસ, એક 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 પર્યાય થાય છે. જો કેટલું કેટલી બ્યુટી છે ને પર્યાય, અનાદિકાળથી દર સમયે નવી નવી પર્યાય થાય છે. અનાદિકાળથી દર સમયે જીવ નિત્યાત્માની નવી ભૂલ કરે છે. એવું નથી કે એને એ જ ભૂલ કરી છે, દર સમયે નવી નવી ભૂલ કરે છે, અને તોય પાછી એ ભૂલ કરી રહ્યા છે. ક્યાંક તો વાંચ્યું ને, ખબર નહીં, આના ક્લાસના પ્રિપરેશન માટે આજે કે ગઈકાલે મેં ક્યાંક તો વાંચ્યું એમ કે કોઈ આપણો વેરી હોય અને સપોઝ કોઈ આપણને ધોકો આપે તો તમે શું કરો? કે ચલો એક વાર તો તમે ભૂલ ખાઈ જાય, ઇટ્સ ઓકે, ચલો મારાથી ખાઈ ગઈ, પણ હવે હું યાદ રાખીશ, આઈ વિલ નોટ ગેટ ફૂલ્ડ અગેન. ચલો તમે એક વાર કદાચ ચાન્સ પણ આપો પાછો, ચાલ તારાથી એક ભૂલ થઈ ગઈ ને, હું મારું મોટું મન રાખીશ, તને બીજો ચાન્સ આપીશ. એટલે હું બીજી વાર ધોકો કરે તો હવે શું નિર્ણય થાય? કે ભાઈ હવે આની પાસે ટાઈમ વેસ્ટ કરવા જેવું નથી, આગળ વધો, એવું થઈ જાય છે ને? અને આ જીવ કેવો છે? અનાદિકાળથી આ પર પદાર્થ પાસે જાય છે, એને શું લાગે કે ભાઈ આ ખાવાથી મને સુખ મળશે. એટલે આપણે એક દિવસમાં કેટલી વાર ખાવા જઈએ? શું આશાથી કે ભાઈ અંદર જે ખાડો પડ્યો અને મને જે દુઃખ થઈ રહ્યું છે તો આનાથી દૂર થશે અને મને શાંતિ ઉપજશે. એટલે દિવસમાં એ ત્રણ વાર તો મિનિમમ જઈએ કે એની પાસે, અને પાછી એ જ ભૂલ નેક્સ્ટ દિવસે રિપીટ થાય. ક્યાંથી? અનાદિકાળ. એટલે પર્યાયાર્થી જ્ઞેયનો મહત્વ કેટલું છે જુઓ. પર્યાય કેટલી બળવાન છે કે અનાધિકારથી આપણને બેવકૂફ બનાવે છે. અને એવી દર સમજ એ આપણને કેમ બેવકૂફ બનાવે છે? કેમ કે આપણી નજર એના ઉપર છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના ઓલું એક્ઝામ્પલ છે ને સમયસરનું, કે ઓલું વમળમાં વહાણ ફસાઈ ગયું છે અને હવે વમળ દૂર થતા જે પોતે જે ફસાયેલું હતું એ છૂટી ગયું. એટલે બીજું એક્ઝામ્પલ છે ને કે ઓલું કોઈ બર્ડ હોય ને પોપટ, સમજો એક દોરી ઉપર બેઠો પણ અચાનક ઊંધો થઈ ગયો, હવે એને દોરી પકડી રાખી છે પોતાના પગથી અને પોતે ભૂલી ગયો કે અરે હું છોડીશ તો હું પોતે જ ઉડી શકવાનો છું, પણ જડથી પકડીને રાખે છે કે એને શું લાગે છે કે જો હું છોડી દઈશ તો હું પડી જઈશ. એવી રીતના જીવને શું લાગે છે કે આ મારા ભાવ, આ મારા ભાવ, આ મારા ભાવ, અને એમ કરીને એમાં જ ડૂબેલો રહે છે કોન્સ્ટન્ટ. અરે એને છોડીને એકવાર દ્રવ્ય પર નજર તો નાખ. એના ઉપર નજર છે એટલે એ જીવને નિરંતર દુખાશે. ખ્યાલ આવ્યો કે નહીં? સંસારનું સ્વરૂપ આટલું છે. હમણાં આગલા ક્લાસમાં વાત થઈ, પર પદાર્થ જો જીવની બાઉન્ડ્રીની બહાર છે એટલે જીવનો આખો સંસાર પોતાની અંદર જ છે, બહાર કઈ છે જ નહીં. જે રીતના પેલું ઓલું કેલિડોસ્કોપની અંદર જોતા હોય તો આખી મૂવી અંદર ચાલી રહી છે, બહારથી શું દેખાય કે ભાઈ પર્સન આમ સ્ટેડી ખાલી જોઈ રહ્યો એટલું દેખાય ને. એવી રીતના જીવને આખો સંસાર પોતાના મોહ રાગ દ્વેષ ભાવોમાં ચાલી રહ્યો, બહારથી જે પણ ચાલી રહ્યું છે ને તો પૂજગલોનું ખેલ છે. જે રીતના પેલું સ્મશાનમાં પેલા હાડકાઓ ગૂંચડાની જેમ આમાં ઉડતા હોય ને, એવી રીતના અહીંયા આ શરીરના ખાલી હાથ પરમાણુ આમાં ઉડે છે, એમાં જીવનું કાંઈ ચાલતું નથી. જીવનું ચાલે છે ક્યાં? કે પોતાની પર્યાયની અંદર. હવે એની નજર જો પર્યાય ઉપર રાખશે તો દુઃખી થશે અને એની નજર જો દ્રવ્ય ઉપર નાખશે તો સુખી. આટલો જ ધર્મનો સાર છે. ચાલો આગળ વધીએ. જો હવે નય સંબંધી વિશેષ સ્પષ્ટીકરણ, બરાબર ભાવ પક્ષ થઈ ગયો. હવે આઈ એમ ગોઈંગ ટુ શેર અ લોટ ઓફ ડેટા. જો નય સંબંધી વિશેષ સ્પષ્ટીકરણ, જો નયનો વિષય એટલો મોટો છે કે એના ઉપર આખાના એક શાસ્ત્ર રચાયેલા છે, પરમ ભાવ પ્રકાશક નહીં શકાય, પછી વસુનંદી નહીં, એ તો શ્રાવકા જાય, હજી બીજું નય ચક્ર છે, માઇલ ધવલ નય ચક્ર, આખા નય ચક્ર ઉપર તો મોટા મોટા શાસ્ત્ર રચાયા છે. ન્યાયના જે ગ્રંથ કહેવાય ને તે આપણે વાંચીએ તેમાં ઘણું ડિટેલ છે. હા, અધ્યાત્મ નય દીપિકા, મૂળ નય, એના ઉત્તર નય, એના ભેદ પ્રભેદો, એના ભેદ પ્રભેદો, જેટલું ડિટેલમાં તમે જાઓ એટલું ઓછું. હમણાં આ ગ્રંથમાં થોડાક જ ઉપર ઉપરથી આપ્યા છે, તો આપણે એનું સ્વાધ્યાય કરશું, બાકી ડિટેલમાં તમે વાંચજો, હોમવર્ક કરી. જો નય સંબંધની વિશેષ સ્પષ્ટીકરણ, આ પાંચ પોઈન્ટ આપણે જોવાના છે એક એક કરીને. તો પહેલા દ્રવ્યાર્થિક નહીં ઓર પર્યાયાર્થિક નહીં ક્યાં હૈ, ગુણાર્થિક ક્યો નહીં? દ્રવ્ય ગુણ પર્યાયરૂપ વસ્તુનું સ્વરૂપ છે, તો ગુણાર્થિક નહીં કેમ નું માહિતી? દ્રવ્યને જાણે તો દ્રવ્યાર્થિક નહીં, પર્યાયને જાણે તો પર્યાયાર્થિક નહીં, તો ગુણને જાણે તો ગુણાર્થિક નહીં હોવું જોઈએ કે નહીં? તો કેમ નથી? જો અહીંયા શાસ્ત્રમાં બે તર્ક આપ્યા, તર્ક એટલે શિષ્ય જ એવું પૂછ્યું કે કદાચ આવું હશે. શું પૂછ્યું? કે જો કદાચ દ્રવ્યાર્થિક નહીં કહેતા તેનો વિષય ગુણ અને પર્યાયાર્થિક નહીં કહેતા એનો વિષય પર્યાય હશે. હા, દ્રવ્યાર્થિક કહેતા કદાચ ગુણને જ જાણતા હશે, પર્યાયાર્થિક કહેતા પર્યાય હશે, અને દ્રવ્ય કાંઈ જુદું નથી એટલે જુદા ગુણાર્થિક નહીંની જરૂરત નથી. પણ એ એંગલ રોંગ છે. બીજો એંગલ, દ્રવ્યાર્થિક નયનો વિષય દ્રવ્ય, પર્યાયાર્થિક નયનો વિષય પર્યાય. જો પહેલામાં શું કીધું કે દ્રવ્યાર્થિક નયનો વિષય ગુણ, હવે શું કહે છે? દ્રવ્યાર્થિક નયનો વિષય દ્રવ્ય, પર્યાયાર્થિક નયનો વિષય પર્યાય. એ પર્યાય ગુણનો અંશ હોવાથી બીજા ગુણાર્થિક નયની જરૂરત નથી. એટલે પહેલામાં શું કીધું કે ગુણ દ્રવ્યાર્થિક નયમાં કવર થઈ ગયો, અહીંયા શું કહે છે કે ગુણ પર્યાયાર્થિક નયમાં કવર થઈ ગયો. પણ આ પણ રોંગ છે. કેવી રીતના રોંગ છે? જો હવે એનો કરેક્ટ આન્સર આપે છે, શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય જે જ નયો વાપરવામાં આવ્યા છે એનું ખરું સ્વરૂપ એ છે. પર્યાસિક નય નો વિષય જીવના અપેક્ષિત બંધ મોક્ષાદી કરી હતી. આમાં છે, આમાં નથી. અચ્છા ઓકે, તો હિન્દીમાં જ વાંચું. પર્યાસિક નય કા વિષય જીવ કે અપેક્ષિત બંધ મોક્ષ થી પર્યાય હોય. જીવના જે દર સમય પર્યાયો થાય છે ને, એનો વિષય કરનાર પર્યાય છે. એ તો બહુ ક્લિયર છે. પર્યાસિક નય ના બાઉન્ડ્રીમાં દ્રવ્ય કે ગુણો આવતા નથી. ક્લિયર? ઓકે આગળ. ઓર ઉસસે રહિત બંધ મોક્ષ કી સત્તા સે રહિત ત્રૈકાલિક શક્તિરૂપ ગુણ એવમ ત્રૈકાલિક નિરપેક્ષ પર્યાય કે અભેદ. ત્રૈકાલિક જીવ દ્રવ્ય સામાન્ય, ખ્યાલ આવે શું કે એવું દ્રવ્ય સામાન્ય કે જે ત્રણે કાળ રહેવાનું છે, એ દ્રવ્યની અંદર કોઈ જુદા ગુણ છે અને કોઈ જુદી પર્યાય છે એવું નથી. એક આખી અભેદ સત્તા છે. જેવી રીતના પ્રક્ષાલ કોણ છે ભાઈ? તો આ પ્રક્ષાલનું શરીર છે, તો એની પાછળ પ્રક્ષાલનો જીવ જુદો છે એમ આપણે સમજાવીએ, એમ ન કહીએ. આપણે હમણાં સ્થૂળતા વ્યવહાર થી કહીએ તો શું કહીએ? ભાઈ આ પ્રક્ષાલ, ખ્યાલ આવે ને? આ પ્રક્ષાલ છે કહેતા એમાં શરીર બી આવી ગયું, આત્મા આવી ગયું, બધું આવી ગયું. વ્યવહાર લૌકિક ભાષામાં એવી રીતના જીવ દ્રવ્ય એ કહેતા જીવ દ્રવ્યના ગુણો પણ આવી ગયા અને એની ત્રણેય કાળની પર્યાયના સમૂહ રૂપ એક અભેદ આખી સત્તા આવી ગઈ. એ દ્રવ્યાર્થિક નહીં છે. ખ્યાલ આવ્યો કે નહીં? વસ્તુને જ્યાં અભેદ રીતે જોતા દ્રવ્યાર્થિક નહીં થાય છે, એની વર્તમાન ક્ષણિક અવસ્થાને જોતા પર્યાર્થિક નહીં થાય છે. હવે એના જે ગુણો છે, દ્રવ્યની જ વિશેષતા છે, એ દ્રવ્યની વિશેષતારૂપ ગુણોને જુદા જુદા જોતા વિકલ્પ ઉભા થાય છે અને વિકલ્પ ઉભા થતા એ પર્યાયાર્થિક નયનો વિષય બની જાય છે. અને અભેદ રીતે જોતા ગુણો દ્રવ્યમાં આવી જ રહ્યા છે, એટલે જુદા ગુણાર્થિક નયની જરૂરત નથી. ખ્યાલ આવ્યો? ફરીથી કહું છું, જો સાંભળ્યો, આપણે વાંચીને જોઈએ. જ્યાં એક આખી અભેદ સત્તાની વાત કરી, ત્રૈકાલિક શક્તિરૂપ ગુણ ત્રૈકાલિક નિરપેક્ષ પર્યાય તે અભેદ. નિરપેક્ષ પર્યાય તો અભેદ એટલે શું? જે આપણે કારણશીલ પર્યાય કહીએ ને, ધ્રુવની વર્તમાન હયાતી, ધ્રુવનો જે પ્રવાહ ચાલુ છે દર સમયે, એમાં વર્તમાન સમયનો ધ્રુવ એટલે એને ધ્રુવ પર્યાય અથવા એને નિરપેક્ષ પર્યાય. એ પર્યાય રૂપ નથી, એ ધ્રુવ રૂપે જ છે, ત્રિકાળી જ છે. ખ્યાલ આવે ને? તો એ ત્રિકાળીની આખી સત્તા જીવ સામાન્ય વહી દ્રવ્યાથી નૈકા વિષય રહે છે. થોડું થોડું કઈક સમજાય છે કે નહીં? કોમ્પ્લિકેશન ન કરતા દ્રવ્યનો ત્રિકાળી અંશ એને દ્રવ્યાથી, બરાબર? હવે ત્રિકાળી અંશ કહેતા એમાં દ્રવ્ય આવી ગયા, ગુણ આવી ગયું, બધું જ આવી ગયું. એક આખી અભેદ સત્તા એમાં આવી ગયું, બરાબર? इस अर्थ में शास्त्र में द्रव्यार्थिक और पर्यार्थिक नय का प्रयोग किया है, इसलिए गुणार्थिक की आवश्यकता नहीं रहती. बराबर? जो आगे वाचे है, जीव के अतिरिक्त पांच द्रव्य के त्रैकालिक ध्रुव स्वरूप में उसके गुणों का भी समावेश हो जाता है, इसलिए पृथक गुणार्थिक नय की आवश्यकता नहीं है. शास्त्रों में द्रव्यार्थिक नय का प्रयोग होता है, इसमें गंभीर रहस्य है. દ્રવ્યાર્થિક નય કા વિષય ત્રૈકાલિક દ્રવ્ય હે ઓર પર્યાર્થિક નય કા વિષય ક્ષણિક પર્યાય હે. દ્રવ્યાર્થિક નય કે વિષય મેં પૃથક ગુણ નહીં હૈ. પૃથક ગુણ એટલે જુદા જુદા ગુણોની ચર્ચા નથી. જો જ્યાં આપણી નજર જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ એમ એક એક ગુણ પર છે, તે કોનો વિષય છે? પર્યાયાર્થિક નયનો વિષય છે. ખ્યાલ આવે? અને જ્યાં આપણી નજર જ્ઞાનાદી આ જ્ઞાનાદી અનંત ગુણોમય ત્રિકાળી જીવ ઉપર છે, તો એની એકનો વિષય છે દ્રવ્યાર્થિક નય. ખ્યાલ આવ્યો? ક્યોંકિ ગુણ પૃથક કરકે લક્ષ્મે લેને પર વિકલ્પ ઉઠતા હૈ ઓર ગુણ ભેદ તથા વિકલ્પ પર્યાર્થિક નય છે વિષય છે. જો ગુણોને આખા ને આખા દ્રવ્યોમાં બી ન લીધા, ગુણોને આખા ને આખા પર્યાયમાં પણ ન લીધા, એ બે તર્ક પહેલા આવ્યા એને નેગેટ કરી દીધા, તો ગુણને ક્યાં લીધા? જ્યારે જીવની નજર એટલે જીવનું જ્ઞાન ગુણ ને અભેદ આત્મા તરીકે જાણે છે તો એ દ્રવ્યાતિ જ્ઞાનમાં પ્રગટ થઈ ગયા ઓલરેડી. અને જ્યાં એક એક ગુણ ને જુદા જુદા કરીને જાણવાની કોશિશ કરે છે તો ત્યાં તો વિકલ્પ ઉભા થાય છે, તો એ તો પર્યાતિક નહીમાં ઓલરેડી ઇન્ક્લુડેડ છે. જ્ઞાનની પર્યાય કઈક તો જાણશે ને, તો જો જ્ઞાનની પર્યાય પોતાના જ્ઞાનને જાણે છે, જ્ઞાનની પર્યાય ચારિત્ર ગુણને જાણે છે, જ્ઞાનની પર્યાય શ્રદ્ધા ગુણને જાણે છે, તો એ તો પર્યાયમાં કવર થઈ ગયા ને, તો એ પર્યાતિક નહીમાં કવર થઈ ગયા. તો ગુણની ત્રિકાળ સત્તા આમાં આવી ગઈ ને ગુણના ભેદ આમાં આવી ગયા, તો હવે બચ્યું શું કવર કરવા માટે? તો કઈ ન બચ્યું. એટલે જુદા ગુણાર્થિક નહીં જરૂરત નથી. ખ્યાલ આવ્યો? એટલે પાંચ ટોપિક હતા ને, મારી ટોપિક નંબર 1 કે દ્રવ્યાર્થિક નહીં કીધા, પર્યાર્થિક નહીં કીધા, તો ગુણાર્થિક કેમ ન કીધા? કે આને કારણે ન કીધા. બરાબર, એક ટોપિક થયું. હવે જો સેકન્ડ ટોપિક, સેકન્ડ ટોપિક છે સમ્યક દ્રષ્ટિ ઓર મિથ્યા દ્રષ્ટિના બીજા નામ. સમ્યક દ્રષ્ટિ ઓર મિથ્યા દ્રષ્ટિ કે દૂસરે નામ. આ ક્યાંથી આવે છે? કે દ્રવ્યાર્થિક નહીં ને પર્યાર્થિક નહીં થી આવે છે. કે જેની નજર, જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે એ સમ્યક દ્રષ્ટિ, જેની નજર પર્યાય ઉપર છે કે આ હું છું. નજર એટલે કે માન્યતા સહિતની નજર. બાકી જ્ઞાનમાં તો બેવ આવે, પણ માન્યતા સહિત આ હું છું એ માનવું એ મિથ્યા છે. તો જો સમ્યક દ્રષ્ટિના બીજા નામ, દ્રષ્ટિ એટલે અહીંયા દ્રષ્ટિ એટલે શ્રદ્ધા. ખ્યાલ આવે ને કે આ જીવ હું છું એવી માન્યતા હોય, જીવ દ્રવ્ય આ ગુપ્તાના પરિણામ હું છું, આ લોભના પરિણામ હું છું, આ મારા છે એમ માનવું એ મિથ્યા છે, એ પર્યાય દ્રષ્ટિ થઈ. અને આ ત્રિકાળી સત્તા હું છું એમ માનવું એ દ્રવ્ય દ્રષ્ટિ થઈ. બરાબર, તો સમ્યક દ્રષ્ટિનો બીજા નામ દ્રવ્ય દ્રષ્ટિ, શુદ્ધ દ્રષ્ટિ, ધર્મ દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિ, અંતરાત્મા આદિ. જેની નજર, નજર એટલે કે જેનું અસ્તિત્વ, જેની હયાતી, જે પોતાની સત્તા જીવ દ્રવ્ય પર રાખે છે, અનંત ગુણાત્મક અનાદિ અનંત જીવ દ્રવ્ય પર એમ માને છે કે આ હું છું, એ દ્રવ્ય દ્રષ્ટિ છે, એ જ સમ્યક દ્રષ્ટિ છે, એ જ પરમાર્થ દ્રષ્ટિ. અને જેમ હજી જે હજી એમ માનીને બેઠો છે કે હું મનુષ્ય છું, હું સોમેલ છું, હું આ છું, હું મારી ઉંમર આ છે, હું આમ છું, તો આખી નજર ક્યાં છે એની? એની નજર પર્યાય ઉપર છે, તો મિથ્યા દ્રષ્ટિ. ખ્યાલ આવે ને? તો મિથ્યા દ્રષ્ટિના બીજા નામ પર્યાય બુદ્ધિ. જો અહીંયા દ્રષ્ટિની બદલે બુદ્ધિ શબ્દ વાપરો, ઇન્ટરચેન્જેબલ તમે કરી શકો. ખ્યાલ આવે ને? ઇન ધીસ કોન્ટેક્ટ, પેલામાં દ્રવ્ય બુદ્ધિ પણ કહી શકાય. ઇન ધીસ કોન્ટેક્ટ જ્યાં ઇન્ટરચેન્જેબલ. તો પર્યાય બુદ્ધિ, સંયોગી બુદ્ધિ. સંયોગી બુદ્ધિ એટલે કે ભાઈ આ શરીર જે મળ્યું એ તો આ ભવનું છે કે નહીં, આ શરીર મારું છે, એ સંયોગી બુદ્ધિ. પર્યાય મૂળ, જે મૂર્ખ પર્યાયમાં ડૂબેલો છે એને પર્યાય મૂળ કહેવાય છે. વ્યવહાર દ્રષ્ટિ, વ્યવહાર મૂળ. સંસાર દ્રષ્ટિ, પરાવલંબી. આ થોડું મિસ્ટેક ટાઈપિંગ થઈ ગયું છે. પરાવલંબી બુદ્ધિ, પરાશ્રિત દ્રષ્ટિ, બહિરાત્મા. ખ્યાલ આવ્યો કે સમ્યક દ્રષ્ટિની નજર ક્યાં છે? કે દ્રવ્ય ઉપર છે. જેના જ્ઞાન, આ જ્ઞાનથી આખી વાત ઉપાડી તરફ, પ્રમાણ અને નહીંથી જ્ઞાનના ભેદ છે. સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ એ શ્રદ્ધાના ભેદ છે. પણ આ જ્ઞાન ગુણની મુખ્યતાની વાત કરે છે. તો જે જીવની નજર, જે જીવની દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ પર છે કે આ હું છું, તે સમ્યક દ્રષ્ટિ. એને દ્રવ્યને પોતાપણે જાણે છે એ સમ્યક દ્રષ્ટિ. એના પ્રમાણને નહીં, દેવ સમ્યક છે. ચાલે ને? એટલે એને વસ્તુનું પૂરેપૂરું જ્ઞાન પણ છે અને એકાદ ગુણ પર એ મુખ્ય ગુણ પણ કરે છે. અને જેની નજર, જેની બુદ્ધિ પર્યાય સ્વભાવ પર છે, આ પૂજ્યલ આદિ પર છે, જે અસમાન દ્રવ્ય પર્યાય કહેવાય ને. ખ્યાલ આવે છે ને? અસમાન એટલે જીવ અને પૂજ્યલ, દેવનું હળેલી મળેલી સત્તા જેના પોતાપણું માને છે, તો એની નજર વર્તમાન પર્યાય ઉપર છે. એ વર્તમાન પર્યાયને આ હું છું એમ કરીને જાણે છે, એની માન્યતા જ કરતી એટલે મિથ્યા છે. બરાબર, પાંચમાંથી બે ટોપિક આપણા થયા. હવે જો ત્રીજો ટોપિક, હવે નિશ્ચય ને અને વ્યવહાર નયમાં આપણે જોશું. એના પછી નિશ્ચયાભાસ વ્યવહારાભાસ એની આખી ચર્ચા આવશે. એ નવો ટોપિક છે ને, આપણા ટાઈમ લગભગ પૂરો થયો તો આપણે અહીંયા સ્ટોપ કરીએ. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો 2 મિનિટમાં પૂછી શકે. દરેક સૂત્ર ની એવી રીતના ઓકે, જો 1 થી 4 સૂત્ર જે આપણે જોયા ને, જીવ અજીવ આત્મબંધ, એ બધા સમ્યક દર્શન ના સૂત્રો હતા. પછી નિક્ષેપ, આ પ્રમાણ ને આ બધા સમ્યક જ્ઞાન ના સૂત્રો હવે ચાલુ છે. ખ્યાલ આવ્યો કે? તો આપણે એવું કઈ કન્ટેન્ટ બનાવશું કે ભાઈ આટલા સૂત્ર ની નાનકડી ટેસ્ટ, એમ કરીને આપણે ટેસ્ટ એટલે વિલ નોટ બી વેરી કોમ્પ્લેક્સ. 5-10 ક્વેશ્ચન આવી રીતના ક્લાસમાં ચર્ચા કરો. બરાબર, ચલો આપણે આજે અહીંયા સ્ટોપ કરીએ છીએ. આગળ ફરીથી જે દ્રવ્યાર્થિક નહીં જ નિશ્ચય નહીં કીધું, પર્યાર્થિક નહીં જ વ્યવહાર નહીં કીધું. બરાબર, પણ એ આગમ પદ્ધતિ છે એટલે દેવને જોડી દીધા. અધ્યાત્મ પદ્ધતિમાં શું ફેર આવે છે જો એક તમને એક હિંટ આપીને જવા દઉં છું, એના પર ખૂબ વિચાર કરજો. દ્રવ્યાર્થિક નહીં નજર હંમેશા દ્રવ્ય પર છે. બરાબર, પર્યાર્થિક નહીં નજર હંમેશા પર્યાય પર. પણ નિશ્ચય અને વ્યવહાર ને ફ્લોટિંગ નહીં છે. ફ્લોટિંગ નહીં એટલે શું? કે જ્યાં પર પદાર્થ થી છોડાવવું છે તો ત્યાં જીવની સત્તામાં આવો એમ નિશ્ચય નહીં કહેશે અને પર પદાર્થ ને વ્યવહાર કહી દેશે. બરાબર, હવે જ્યાં પર્યાય બુદ્ધિ છોડાવી છે તો જીવની સત્તાની અંદર જ જે પર્યાય પર નજર છે એને વ્યવહાર કહી દેશે અને ત્રિકાળીની નજર જે છે એને નિશ્ચય કહેશે. ખ્યાલ આવે છે? હવે જ્યાં ભેદ બુદ્ધિ છોડાવી છે ત્યાં ત્રિકાળીની સત્તાની અંદર જ. હવે પર પદાર્થ અને પર્યાય તો ક્યાંય રહી ગયા, પણ ત્રિકાળીની સત્તાની અંદર જ જ્યાં ભેદ પાડીને નજર કરે છે અને પર્યાય બુદ્ધિ વ્યવહાર નહીં દે છે અને જ્યાં અખંડ એક અભેદ પર નજર કરવી છે અને નિશ્ચય નહીં છે. ચાલો, તો આવા ફ્લોટિંગ ડેફિનેશન દ્રવ્યાથી પર્યાયિકમાં નહીં મળે. તો એ અધ્યાત્મ આગમ અને અધ્યાત્મના લયોમાં આવી રીતના ફરક પડે છે, એની વધારે ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. જે મળે હે જનવાણી ભારતી, તો નિંદ કો દિન રે, જો તેરી શરણા રહે જો પાવે સુજે, જા વાણી કે યામ તે તુજે જો પાલો, સો માણી મસ્તક સદા દે. બોલો જનવાણી માતનો.